એકત્ર જ્ઞાનગોષ્ઠી. અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું. આજે આપણે એક એવા પુસ્તક પર ઊંડાણપૂર્વક વાત કરવા જઈ રહ્યા છીએ જે ખરેખર તો આપણને બધાને સ્પર્શે છે.
હા, ખૂબ જ મહત્વનો વિષય છે.
ડૉક્ટર અતુલ ગવાંડેનું પુસ્તક બીઈંગ મોર્ટલ, મેડિસિન એન્ડ વોટ મેટર્સ ઇન ધી એન્ડ, ગુજરાતીમાં આપણે કહી શકીએ મૃત્યુનો સામનો, જીવન અને ગૌરવ. આ પુસ્તક વૃદ્ધત્વ અને મૃત્યુ પ્રત્યેનો જે આધુનિક તબીબી અભિગમ છે ને, એના પર ગંભીર સવાલો ઊભા કરે છે.
બિલકુલ, અને મને લાગે છે કે આ પુસ્તક આજે વધારે અગત્યનું છે, કારણ કે આપણે બધા લાંબુ જીવીએ છીએ, પણ એટલે જીવનના છેલ્લા વર્ષો ખરેખર સારી રીતે જીવીએ છીએ ખરા?
એ જ મોટો પ્રશ્ન છે.
હા, આ પુસ્તક આપણને વૃદ્ધાવસ્થા, ગંભીર બીમારી, મૃત્યુ, આ બધી વાતો જે આપણે ટાળતા હોઈએ છે ને, એના વિશે વાત કરવા માટે
એક રીતે મજબૂર કરે છે. આધુનિક દવા એણે આયુષ્ય તો લંબાવ્યું છે, એમાં કોઈ શક નથી.
ચોક્કસ, પણ ગવાંડે એ જ પૂછે છે, શું દવાનો એકમાત્ર રોલ જીવન લંબાવવાનો જ છે, કે પછી શું કહેવાય, વ્યક્તિને એના જીવનના અંત સુધી અર્થ, હેતુ અને આરામ સાથે જીવવામાં મદદ કરવાનો છે? જીવનનો સાચો ગોલ શું હોવો જોઈએ?
બહુ મહત્વનો મુદ્દો ઉઠાવ્યો છે. સારું, ચાલો ને પહેલા લેખક વિશે થોડી વાત કરીએ. ડૉક્ટર અતુલ ગવાંડે,
હા,
એ કોઈ સામાન્ય ડૉક્ટર નથી. અમેરિકામાં સર્જન છે, ધ ન્યૂયોર્કર જેવા પ્રતિષ્ઠિત મેગેઝિન માટે લખે છે, જાહેર આરોગ્યમાં સંશોધન કરે છે, હાર્વર્ડમાં પ્રોફેસર છે અને એરિયાડને લેબ્સના સ્થાપક પણ છે, જે હેલ્થકેર સિસ્ટમમાં સુધારા પર કામ કરે છે.
અને એમનો જે દૃષ્ટિકોણ છે ને, એ ખરેખર અનોખો છે. પહેલું તો એમ સમજો ને કે એ પોતે મેડિકલ ફિલ્ડના અંદરના માણસ છે.
હા, એ બરાબર.
એક સર્જન થઈને પોતાના જ પ્રોફેશનની મર્યાદાઓ બતાવી રહ્યા છે, એમાં હિંમત જોઈએ.
સાચી વાત.
બીજું, એમનામાં ગજબની આવડત છે, મેડિકલ જાણકારી અને એટલે સામાન્ય માણસને સમજાય એવી રીતે વાર્તા કહેવાની કળા.
હા, એમના લખાણમાં એ દેખાય છે.
અને ત્રીજું, જે આ પુસ્તકને ખૂબ અંગત બનાવે છે, તે છે એમના પોતાના પિતાનો અનુભવ, વૃદ્ધાવસ્થા અને મૃત્યુનો. એના કારણે પેલું તબીબી ક્ષમતા અને માનવીય જરૂરિયાતો વચ્ચે જે અંતર છે ને, એ એમને બહુ નજીકથી સમજાયું. એટલે આ ખાલી માહિતી નથી, અનુભવ છે.
તો પછી આ પુસ્તકનો મુખ્ય સાર શું કહેવાય, જો ટૂંકમાં કહેવું હોય તો?
મતલબ કે મૂળ વાત એ છે કે આપણી આધુનિક દવા અને હેલ્થકેર સિસ્ટમ એ જીવન બચાવવા અને લંબાવવા પર એટલું બધું ફોકસ કરે છે કે ઘણીવાર એ ભૂલી જાય છે કે માણસ માટે ખાલી શ્વાસ લેતા રહેવું પૂરતું નથી. સારી રીતે જીવવું, ગૌરવ સાથે, અનસમય શાંતિ, આ બધું પણ એટલું જરૂરી છે.
પણ આપણી સિસ્ટમ આમાં મદદ નથી કરતી, એમ
ક્યાંક ને ક્યાંક નિષ્ફળ જાય છે. એમ ગવાંડે કહે છે, દવાનો રોલ ખાલી શરીરને ટકાવી રાખવાનો ન હોવો જોઈએ, પણ વ્યક્તિ જે પરિસ્થિતિમાં છે એમાં એને શક્ય એટલું સારું જીવન જીવવામાં મદદ કરવાનો હોવો જોઈએ.
એટલે મૂળભૂત ગોલ પર જ સવાલ છે.
બરાબર. પુસ્તક જે સમસ્યા તરફ ધ્યાન દોરે છે તે છે વૃદ્ધત્વ અને મૃત્યુનું મેડિકલાઇઝેશન, એટલે કે આ કુદરતી પ્રક્રિયાઓને પણ જાણે કોઈ બીમારી હોય એમ ઠીક કરવાની કોશિશ. અને એના પરિણામે શું થાય, ઘણીવાર સારવારના નામે આપણે દુઃખ લંબાવીએ છીએ, ગુણવત્તા નહીં. અને આ બધામાં પેલી વ્યક્તિની પોતાની ઈચ્છા શું છે, એના જીવનનો હેતુ શું, એના સંબંધો, આ બધું સાવ બાજુ પર રહી જાય છે.
તો પુસ્તક આપણને કેવી યાત્રા પર લઈ જાય છે, શરૂઆત ક્યાંથી થાય છે?
શરૂઆતમાં ગવાંડે જૂના સમયની વાત કરે છે, પરંપરાગત સમાજો વૃદ્ધો અને મૃત્યુને કેવી રીતે સંભાળતા હતા. પછી આવે છે આધુનિક સંસ્થાઓ, નર્સિંગ હોમ, હોસ્પિટલો.
હા, નર્સિંગ હોમની વાત બહુ વિગતવાર છે.
બરાબર. કેવી રીતે આ જગ્યાઓ સલામતી અને મેડિકલ કેરના નામે વૃદ્ધો પાસેથી એમની આઝાદી, એમના નાના નાના નિર્ણયો લેવાની શક્તિ, એમના જીવનનો અર્થ બધું છીનવી લે છે. કદાચ શરીર સજવાઈ જાય, પણ શું કહેવાય, મન કરમાઈ જાય.
અને પેલી ત્રણ વિપત્તિઓની વાત આવે છે, નહીં?
હા, એ બહુ મહત્વનું છે. ગવાંડે કહે છે, નર્સિંગ હોમમાં રહેતા વૃદ્ધો માટે ત્રણ મોટા શત્રુ છે, એકલતા, લાચાની અને કંટાળો. શારીરિક તકલીફ કરતાં આ વધુ પીડા આપે છે. અહીં સંસ્થાનો ગોલ સલામતીનો હોય, પણ એ વ્યક્તિના જીવવાનો ગોલ, હેતુ, જોડાણ એની સામે આવી જાય છે.
પણ શું આનો કોઈ ઉપાય નથી? ગવાંદે કોઈ સારા વિકલ્પો બતાવે છે?
હા, ચોક્કસ બતાવે છે. એ નિરાશાવાદી નથી. એ અસિસ્ટેડ લિવિંગ જેવા વિકલ્પોની વાત કરે છે.
એટલે કે જ્યાં મદદ મળે પણ સ્વતંત્રતા જળવાય.
બરાબર. કેરેન બ્રાઉન વિલ્સનનો ઉલ્લેખ છે જેમણે આ શરૂ કર્યું. મૂળ વિચાર જ એ હતો કે વૃદ્ધોની સ્વાયત્તતા જળવામી જોઈએ. જો કે ગવાંદે પણ કહે છે કે ઘણી આવી જગ્યાઓ પણ નિયમો અને જવાબદારીઓના ભાર નીચે વધુ પડતી બંધનકર્તા બની ગઈ છે.
અને પેલો ડૉક્ટર બિલ થોમસનો ઈડન ઓલ્ટરનેટિવ વાળો પ્રયોગ, એ તો ખરેખર અદ્ભુત હતો.
હા, એ કમાલનો કિસ્સો છે. ડૉક્ટર થોમસે જોયું કે નર્સિંગ હોમમાં વૃદ્ધો પેલી ત્રણ વિપત્તિઓથી પીડાય છે. એકલતા, લાચારી, કંટાળો. તો એમણે શું કર્યું? એણે એ નર્સિંગ હોમમાં છોડ વાવ્યા, કૂતરા બિલાડા જેવા પાલતુ પ્રાણીઓ રાખ્યા, પક્ષીઓ રાખ્યા અને નજીકની સ્કૂલના બાળકોને નિયમિત આવવા જવાનું શરૂ કરાવ્યું.
શું વાત છે! અને પરિણામ?
પરિણામ ચમત્કાલિક. ગવાંદે લખે છે કે વૃદ્ધો વધુ ખુશ રહેવા લાગ્યા, વધુ હરતા ફરતા થયા, એમની દવાઓનો વપરાશ ઘટ્યો. આ બતાવે છે કે સંભાળનો રોલ ફક્ત દવાનો નથી, જીવનમાં જીવંતતા લાવવાનો પણ છે.
એટલે કે ગ્રીન હાઉસ મોડેલ જેવા નાના, વધુ ઘર જેવા વાતાવરણ ખરેખર કામ કરે છે.
બિલકુલ. એ સાબિત કરે છે કે વિકલ્પો શક્ય છે અને વધુ અસરકારક પણ છે.
આ તો થઈ વૃદ્ધાવસ્થા અને સંભાળની વાત. પણ પછી પુસ્તક ગંભીર બીમારી અને જીવનના અંત તરફ વળે છે, ખરું ને?
હા, એ બીજો અત્યંત મહત્વનો ભાગ છે. ગવાંદે કહે છે કે આધુનિક દવાની એક વૃત્તિ છે, દરેક કિંમતે લડવું, હાર ન માનવી.
આપણે ત્યાં પણ આ બહુ સાંભળવા મળે છે.
બરાબર. ભલેને સારવારથી ફાયદો થવાનો ન હોય, ભલે દર્દીને વધુ તકલીફ પડતી હોય, તો પણ સારવાર ચાલુ જ રાખવાનો આગ્રહ. ગવાંદે આ ઉપચારલક્ષી, ક્યોર ઓરિયન્ટેડ અભિગમની ટીકા કરે છે. એ કહે છે કે ક્યારેક જવા દેવું, લેટિંગ ગો, એ પણ એક યોગ્ય અને માનવીય નિર્ણય હોઈ શકે છે.
પણ એ સ્વીકારવું અઘરું છે, ડોક્ટરો માટે, પરિવાર માટે.
ખૂબ અઘરું. અને એટલે જ પેલી મુશ્કેલ વાતચીત, હાર્ડ કોન્વર્ઝેશન્સની જરૂર પડે છે.
હા, એના પર ગવાંદે ખૂબ ગાર મૂકે છે.
બિલકુલ. ડોક્ટરો, દર્દીઓ અને પરિવારો વચ્ચે. એટલે સાચી પ્રામાણિક વાતચીત થવી જ જોઈએ. પણ ઘણીવાર ડોક્ટરો આવી વાત ટાળે છે. કદાચ એમને ડર હોય કે દર્દી કે પરિવાર શું વિચારશે, નિરાશ થઈ જશે.
પણ એનાથી તો નુકસાન થાય છે.
હા, કારણ કે પછી દર્દીને એવી સારવાર મળે છે જે કદાચ એ પોતે નહોતો ઈચ્છતો. ગવાંદે સૂચવે છે કે ડોક્ટરે ખાલી મેડિકલ વિકલ્પો ગણાવવાને બદલે પૂછવો જોઈએ.
શું પૂછવું જોઈએ?
જેમ કે, તમારી આ પરિસ્થિતિ વિશે તમે શું સમજો છો? તમને શેનો ડર છે? તમારી આશાઓ શું છે? તમારા માટે અત્યારે સૌથી મહત્વનું શું છે? કઈ બાબતો તમે જતી કરવા તૈયાર છો અને કઈ નહીં? આવા સવાલો.
આનાથી દર્દીના ખરા ગોલ અને મૂલ્યો સમજાય.
બરાબર. અને ત્યારે જ ઉપશામક સંભાળ, પેલિએટિવ કેર અને હોસ્પિસનો સાચો રોલ સમજાય છે.
હા, એ બંને વિશે થોડું સમજાવશો?
ઉપશામક સંભાળ એટલે એવી સારવાર જેનો મુખ્ય હેતુ રોગ મટાડવાનો નથી, પણ દર્દીને જે તકલીફો થાય છે, દુખાવો, શ્વાસ ચડવો, ઉબકા આવવા, એને ઓછી કરીને એની જીવનની ગુણવત્તા સુધારવાનો છે. આ સારવાર રોગની મુખ્ય સારવાર સાથે પણ ચાલી શકે છે.
અને હોસ્પિસ?
હોસ્પિસ સંભાળ જીવનના અંતિમ તબક્કામાં અપાય છે, જ્યારે સ્પષ્ટ થઈ જાય કે રોગ મટી શકે એમ નથી. એનો ગોલ દર્દીને બિનજરૂરી તબીબી હસ્તક્ષેપથી બચાવીને શક્ય તેટલી શાંતિ, આરામ અને ગૌરવ સાથે અંતિમ સમય પસાર કરવામાં મદદ કરવાનો છે. ઘણીવાર ઘરે જ, પોતાના લોકોની વચ્ચે.
આ બધી વાતો સમજાવવા માટે ગવાંદે પોતાના પિતાના અંતિમ સમયની વાત કરે છે, જે ખરેખર હૃદયસ્પર્શી છે.
હા, એ પુસ્તકનો સૌથી અંગત અને કદાચ સૌથી પ્રભાવશાળી હિસ્સો છે. એમના પિતા રામચંદ્ર ગવાંદે, એમને કરોડરજ્જુમાં ટ્યુમર હતું. ગવાંદે લખે છે કે કેવી રીતે પરિવારે સાથે મળીને એમના પિતાની ઈચ્છાઓને સૌથી વધુ મહત્વ આપીને નિર્ણયો લીધા.
એમના પિતાના ગોલ શું હતા?
એમના ગોલ બહુ જ સ્પષ્ટ હતા. એમને સ્વતંત્ર રહેવું હતું, મિત્રો અને પરિવાર સાથે સમય વિતાવવો હતો, શક્ય હોય ત્યાં સુધી લખતા રહેવું હતું અને કોઈના પર બોજ નહોતું બનવું. જ્યારે સારવારથી ફાયદો ન દેખાયો અને તકલીફ વધી, ત્યારે એમણે આઈસીયુમાં રહેવાના બદલે ઘરે જઈને હોસ્પિસ કેર લેવાનું પસંદ કર્યું.
વાસ્તવિકતાનો સ્વીકાર કરીને નિર્ણય લેવો.
હા, ગવાંદે કહે છે એ સાચી હિંમત છે, પોતાના મૂલ્યો પ્રમાણે અંતિમ નિર્ણયો લેવા.
તો આખા પુસ્તકમાંથી આપણે કયા મુખ્ય સંદેશા તારવી શકીએ? પહેલો તો એ જ કે વૃદ્ધત્વ અને મૃત્યુને ખાલી મેડિકલ પ્રોબ્લેમ ન ગણવા જોઈએ, એ કુદરતી છે.
બરાબર. બીજો મહત્વનો મુદ્દો, જીવનની ગુણવત્તા વિરુદ્ધ જથ્થો. ફક્ત વર્ષો ગણવા કરતાં જીવાતા વર્ષો કેવા છે એ વધુ મહત્વનું છે. અને આની સાથે જ જોડાયેલી છે સ્વાયત્તા અને હેતુની વાત. દરેક વ્યક્તિને પોતાના નિર્ણય લેવાનો હક છે, ભલે ઉંમર ગમે તે હોય.
હા, આપણે ત્યાં ઘણીવાર સલામતીના નામે વડીલોની ઈચ્છાઓને દબાવી દેવામાં આવે છે, એના પર વિચારવું રહ્યું. અને ત્રીજો જે મને ખૂબ અગત્યનો લાગ્યો એ છે પ્રામાણિક વાતચીત.
ચોક્કસ. ખાસ કરીને જીવનના અંત વિશે, આપણી ઈચ્છાઓ વિશે, પરિવાર સાથે, ડોક્ટર સાથે. આપણે ત્યાં આ વાત ટાળવામાં આવે છે, પણ ગવાંદે બતાવે છે કે એ ટાળવાથી કેટલું નુકસાન થઈ શકે છે.
અને આ વાતચીત ખાલી બીમાર પડીએ ત્યારે નહીં, સ્વસ્થ હોઈએ ત્યારે પણ કરવી જોઈએ, ખરું ને?
હા, બિલકુલ. આપણી ઈચ્છાઓ સ્પષ્ટ મેળવી જોઈએ.
પુસ્તકમાં અમુક વાક્યો ખરેખર યાદ રહી જાય એવા છે, જેમ કે આપણો અંતિમ ધ્યેય સારો મૃત્યુ નથી પરંતુ અંત સુધી સારું જીવન છે. કેટલી ઊંડી વાત.
બરાબર. ફોકસ મૃત્યુની ક્ષણ પર નહીં, પણ ત્યાં સુધીના જીવનની ગુણવત્તા પર. બીજો એક વિચાર જે મને ગમ્યો, દમામાં આપણું કામ શું છે તે વિશે આપણે ખોટા હતા, તે સુખાકારીને સક્ષમ બનાવવાનું છે.
હા, ડૉક્ટરનો રોલ ખાલી રોગ મટાડવાનો નથી, પણ વ્યક્તિને એકંદરે સારું જીવન જીવવામાં મદદ કરવાનો છે, શારીરિક, માનસિક, સામાજિક રીતે.
અને હિંમત વિશેની વાત. હિંમત એ ભય અથવા આશા રાખવાની બાબતના જ્ઞાનનો સામનો કરવાની શક્તિ છે. એટલે કે વાસ્તવિકતા શું છે એ જાણીને, ડર્યા વગર કે ખોટી આશા રાખ્યા વગર, પોતાના મૂલ્યો પ્રમાણે નિર્ણય લેવો.
તો આ બધી વાતો આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે કામ લાગી શકે?
પહેલું તો, જ્યારે પણ હેલ્થકેરનો નિર્ણય લેવાનો આવે, આપણા માટે કે પરિવાર માટે, ત્યારે ડૉક્ટરને ફક્ત શું થઈ શકે છે એમ નહીં, પણ અમારી પરિસ્થિતિ અને ઈચ્છાઓ મુજબ શું કરવું જોઈએ એમ પૂછવું.
બીજું, પરિવારમાં વડીલો સાથે કે જીવનસાથી સાથે અંતિમ જીવનની ઈચ્છાઓ વિશે વાતચીત શરૂ કરવી. કદાચ ગવાંદેના સવાલોનો ઉપયોગ કરીને, ડર શું, આશા શું, શું મહત્વનું.
હા, અને પેલો એડવાન્સ ડિરેક્ટિવ કે લિવિંગ વિલ વિશે પણ વિચારી શકાય. અગાઉથી જણાવી દેવું કે અમુક સંજોગોમાં શું જોઈએ, શું નહીં.
ત્રીજું, જો ક્યારે વૃદ્ધો માટે કોઈ સંભાળની જગ્યા પસંદ કરવાની થાય, તો ફક્ત સાફ સફાઈ કે ડૉક્ટરની સગવડ નહીં, પણ ત્યાં રહેતા લોકોને કેટલી આઝાદી મળે છે, એમને ઘર જેવું લાગે છે કે નહીં, એમના માટે કોઈ પ્રવૃત્તિ છે કે નહીં, એ બધું જોવું.
અને ચોથું, જે કદાચ થોડું અઘરું લાગે, પણ આ પુસ્તક આપણને પોતાની નશ્વરતા વિશે વિચારવા પ્રેરે છે. પોતાના અંતનો સ્વીકાર આપણને વર્તમાનને વધુ સારી રીતે, વધુ અર્થપૂર્ણ રીતે જીવવા મદદ કરી શકે છે.
મારા માટે અંગત રીતે આ પુસ્તકમાંથી એ શીખ મળી કે ઘણીવાર મોટી મોટી મેડિકલ ટ્રીટમેન્ટ કરતા નાની માનવીય બાબતો, કોઈનો હાથ પકડવો, કોઈની વાત સાંભળવી, કોઈને પોતાની પસંદનું કરવા દેવું, એ વધારે મહત્વનું બની જાય છે. અને પેલી મુશ્કેલ વાતચીત જો પ્રેમથી થાય તો સંબંધોને વધુ મજબૂત બનાવે છે.
અને મારા માટે એક મોટી વાત એ છે કે આ ખાલી કોઈ એક ડૉક્ટર કે હોસ્પિટલનો પ્રશ્ન નથી, આખી સિસ્ટમ, આપણી વિચારવાની રીત બદલવાની જરૂર છે. સુખાકારી દરેક માટે અલગ હોય છે, અને હેલ્થકેરનો ગોલ એ વ્યક્તિગત સુખાકારીને સમજવાનો અને એને ટેકો આપવાનો હોવો જોઈએ.
તો અંતે સૌ શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જઈએ. આપણે એક સમાજ તરીકે, એક સમુદાય તરીકે, આપણે વડીલોને અને ગંભીર બીમારી સામે લડી રહેલા લોકોને એમના જીવનના અંત સુધી ગૌરવ, અર્થ અને સંબંધો જાળવી રાખવામાં કેવી રીતે વધુ સારી રીતે મદદ કરી શકીએ?
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.